એવી જ રીતે આ દેવોની આ પૃથ્વી જે છે રત્ન પ્રવાહ, રત્નોની બનેલી પૃથ્વી છે, તો એની અંદર જે હોલો એરિયા જોઈએ ત્યાં એમના એવા સુંદર ભવનો હોય છે. ને નીચે જે અપૌલ ભાગ છે જ્યાં નારકી રહે છે, તો પછી કાદવ વાળી એવી પૃથ્વી, તો ત્યાં નારકી જીવો રહે છે. જેવા જેના પુણ્યના ઉલ્લેખ તો પૃથ્વી પણ એવી બરાબર છે ને. તો જો અહીંયા વ્યંતર દેવો અને બીજા જ્યોતિષી, આ જે સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર આદિ બધું દેખાય છે ને, એ તો આપણને ખાલી જંબુદ્વીપમાં આટલું જ દેખાય છે. બાકી તમે અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં જાઓ તો અસંખ્યાત સૂર્ય ચંદ્ર તારા આદિ છે, અને બધાના એક એક એના જે સ્ટ્રક્ચર છે, ચંદ્ર ઉપર એક જૈન મંદિર, સૂર્ય ઉપર એક જૈન મંદિર, એવી રીતના તારાઓ ઉપર એક જૈન મંદિર. તો જેટલા જ્યોતિષીના વિમાનો છે દરેકમાં એક એક જૈન મંદિરો છે. તો એટલે જ્યોતિષીના અને વ્યંતર દેવોના અસંખ્યાત. એના સિવાય પૃથ્વી ઉપર 458 અને ઉપર વૈમાનિક દેવોના, વૈમાનિક દેવોના કેટલા છે ઉર્ધ્વ લોકમાં? 84,97,023 એટલા ઉપર વૈમાનિક દેવોના જિનાલયો છે. એટલે બધા મળીને 8,56,97,481 પ્લસ અસંખ્ય. જે અસંખ્યા હવે એનો કઈ કાઉન્ટ કરી શકાતા નથી, જેટલા કાઉન્ટ કરી શકાય એનો સંખ્યા કહી દીધી. આ બધી જગ્યાએ દેવો દર્શન પૂજન કરવા જાય છે. એમાં જે અઢી દ્વીપ છે, અઢી દ્વીપ સુધી કોણ જઈ શકે છે? જે વિદ્યાધર મનુષ્ય હોય ને, એ વિદ્યાધર મનુષ્ય અઢી દ્વીપ સુધી જઈ શકે. જે આપણે ભરત ક્ષેત્ર છે ને, આખું જંબુદ્વીપ, એમાં નીચે અને ઉપર ભરત અને એરાવત ક્ષેત્ર, વચમાં વિજય ક્ષેત્ર, એ ભરત ક્ષેત્રને ડિવાઈડ કરનાર ગંગા નદી, સિંધુ નદી અને વચમાં વિજયાન પર્વત, બરાબર બે નદીઓ અને વચ્ચે એક આડો પર્વત, તો 6 એરિયા થઈ ગયો ને. તો આ જે આડો પર્વત જે છે ને, એનું સ્ટ્રક્ચર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ પર્વત એટલે આમ પર્વત જેવો નથી. આપણે જે અહીંયા શત્રુંજય પર જઈએ ને, પાલિતાણા પર્વત કેવો છે કોઈને ખ્યાલ છે? તમે આમ ચડો પછી થોડો ફ્લેટ એરિયા આવે, પછી પાછા ચડો પછી પાછો ફ્લેટ એરિયા આવે, ખ્યાલ આવે? એવા 3 કે 4 એવું એવું છે. તો વિજયા પર્વતનું સ્ટ્રક્ચર એવું છે. આમ પહેલા સ્ટ્રેટ છે, પછી ફ્લેટ, પછી પાછો સ્ટ્રેટ છે, પછી પાછો ફ્લેટ છે. તો જે ઉપરના જે ફ્લેટ એરિયા છે, ત્યાં વિદ્યાધર મનુષ્યો રહે છે. તે વિદ્યાધર મનુષ્યની ઉત્તર શ્રેણી અને દક્ષિણ શ્રેણી, જે રીતના પર્વતમાં એક ફ્લેટ એરિયા અહીંયા એક ઓલી બાજુ, તો ઉત્તર ને દક્ષિણ શ્રેણીમાં વિદ્યાધર મનુષ્ય રહે છે. એ મનુષ્ય કેવા છે? કે વિદ્યા એટલે જાદુઈ છે, એમ સમજો, સુપર પાવર વાળો મનુષ્ય. સુપર પાવર નહીં પણ એ જાતની એમની વિદ્યાઓ હોય છે, કે જેવી રીતના આપણું પ્લેન અહીંથી ઉડે તો એને વચમાં રિફ્યુઝ માટે ઉતરવું જ પડે ને, અહીંથી અમેરિકા જવું હોય તો પણ એને આમ ભયો ભયો થઈ જાય. અને આ બધા વિમાનો કેવા છે? કે વિદ્યાથી ઉડે છે તો બહુ લાંબા ડિસ્ટન્સ સુધી જઈ શકે એ લોકોના વિદ્યાધરોના. તો અહીંથી મેરુ પર્વત સુધી જવું હોય તો આપણા વિમાનો ન કામ આવે, પણ એ લોકોના વિમાનો ત્યાં પહોંચી શકે, એટલી હાઈટ સુધી પહોંચવું. જેવી રીતના અહીંયાથી સમજો કે આપણે જર્મની જેવું જવું હોય તો એક જ યોજન થશે. અને મેરુ પર્વત કેટલો ઊંચો છે? કેટલો ઊંચો છે? 1,00,000 યોજન ઊંચો છે. એમાંથી 1,00,000 યોજન આવી સમજો, 1,000 યોજન તો જમીનની અંદર છે, પણ એ પ્લેને 99,000 યોજન ઊંચા તો જવાનું કે નહીં, તો ત્યાં પાંડુકવનના જિનાલયમાં પહોંચી શકે. ખ્યાલ આવે? થોડું મેથેમેટિક્સ આપણે કરીએ તો ખ્યાલ આવે કે બહુ અઘરું છે ભાઈ, આપણા વિમાનો ત્યાં પહોંચી શકે એવું નથી. તો વિદ્યાધર મનુષ્ય જાય છે. અને અઢી દ્વીપની બહાર કોણ જાય છે? કે ચારેય પ્રકારના દેવો ત્યાં જિનાલયોમાં દર્શન કરવા જાય છે. આપણે જે વિધાનમાં પછી આગળ પછી ઋચિકવર દ્વીપ ને કુંડલવર દ્વીપ ને બધાની પૂજન કરીએ છીએ ને, તો ત્યાં બી જિનાલયો છે. તો આ રીતે આપણે તો ત્યાં જઈ નથી શકતા, પણ આપણે અહીંયા રહીને એ જિનાલયોની સ્થાપના આપણે આપણા મંદિરમાં કરીએ છીએ અને ભાવનાથી આપણે આપણી પૂજન અહીંયા કરીએ છીએ. તો આ દિવસોમાં આપણે જે નોર્મલ ધર્મ ધ્યાન જે પણ આપણું સ્વાધ્યાય પૂજન ભક્તિ આદિ કરતા હોય એના કરતા વધારે ઉત્સાહથી આ દિવસોમાં જોડાવવું જોઈએ. કેમ કે આ દિવસો એવા છે કે જેમાં પુણ્ય બી વધારે બંધાય અને પાપ કરો તો પાપ બી વધારે બંધાય. ધાર્મિક પર્વના દિવસો કેવા હોય છે? આશ્રમ ચૌદશ આદિ જો કદાચ સાંભળ્યું હોય એને ખબર નહીં. આપણે શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક એવું આવે કે આ દિવસોમાં છે ને તમારું આયુષ્ય બંધાવવાના ચાન્સીસ વધારે છે. ખરી રીતે ચાન્સીસ વધારે છે એટલે આ દિવસોની અંદર બંધાય છે એવું નથી, પણ જે બધા અપકર્ષ કાર્ડનું કેલ્ક્યુલેશન આવે છે ને, ટુ થર્ડ પાસ થઈ જાય, વન થર્ડ બાકી હોય એ રીતે. પણ હવે યોગાનું જોગ કદાચ ટુ થર્ડ ને વન થર્ડ આઠમ ચૌદશમાં આવતા હોય તો આયુષ્ય બંધાવવાના ચાન્સીસ વધારે છે એવું કે. પણ તો બી આ દિવસો એવા છે કે પવિત્ર દિવસો કહેવાય કે આની અંદર તમે જો ધર્મમાં પણ જોડાઓ તો એનું પુણ્ય બી વધારે બંધાય વ્યવહારની દ્રષ્ટિએ, અને પાપમાં જોડો તો પાપ બી વધારે બંધાય છે. ખ્યાલ આવે? તો એ રીતે આપણે આ પર્વને ઉજવવા જોઈએ. ચાલો આપણે આવી જઈએ આપણા વિષયમાં. આપણે તત્વાર સૂત્રમાં લાસ્ટ ટાઈમ પાંચમું સૂત્ર જે નિક્ષેપનું વર્ણન આપણે જોયું હતું, આજે એનાથી આગળ છઠ્ઠા સૂત્રની આપણે વાત કરશું. પહેલા ચલો સૂત્ર પાઠ કરીએ થોડું. પહેલા સૂત્રથી પહેલું સૂત્ર શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. બીજું સૂત્ર શું છે? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. ત્રીજું તન નિસર્ગા અધિગમા દ્વા, તેના નિસર્ગ અને અધિગમ એવા બે ભેદ છે. પછી ચોથું જીવા જીવા સ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષા તત્વ. આજે મેં જાણી જો એને સ્લાઇડમાં નથી નાખ્યું, કેમ કે આપણે શાસ્ત્ર લેવાની પણ હેબિટ તો પાડવી પડશે ને. આપણી પાસે બધા ડિજિટલ ડિવાઇસીસ તો છે, આઈપેડ આવી તો છે, શાસ્ત્ર પણ અહીંયા મોજુદ છે, જે તમારું કમ્ફર્ટ ઝોન હોય એ. પણ હાથમાં શાસ્ત્ર તો જોશે ને, આપણે તો ગુરુદેવની પ્રણાલી છે ને કે સામે શાસ્ત્ર લઈને બેસો તો શું વાત ચાલે છે ખ્યાલ વધારે આવે. તો જો ચાલો આગળ આપણે પાંચમું સૂત્ર શું જોયું હતું? નામ સ્થાપના દ્રવ્ય ભાવ ભાવ તત્વ ન્યાસ. જો આના આપણે થોડુંક બેકગ્રાઉન્ડ ફરીથી જોઈએ, આ પાંચમા સૂત્રનું પર્પઝ શું છે? અત્યાર સુધી શું કીધું આપણને? કે જીવનું એકમાત્ર કર્તવ્ય છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું, મોક્ષ માર્ગ પ્રગટ કરવો. એમાંથી પહેલા સમ્યક દર્શનનું વર્ણન ઉપાડ્યું તો સમ્યક દર્શન તત્વાર્થ શ્રદ્ધાથી થાય છે, નિસર્ગ રીતે પણ થાય છે, અધિગમથી પણ થાય છે. અને તત્વાર્થ શ્રદ્ધા કેવી રીતના થાય છે? કે સાત તત્વનો નિર્ણય કર્યો, એ સાત તત્વનું વર્ણન આપણે જોયું. હવે એના પછી આ પાંચમું સૂત્ર આવ્યું છે, એમાં ઉપર જ ટાઈટલ શું લખ્યું છે? નિશ્ચય સમ્યક દર્શન આદિ શબ્દો કે અર્થ સમજને કી રીત. અત્યાર સુધી આપણને જે કીધું કે ભાઈ સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ, પણ એ સમ્યક દર્શનનો શબ્દનો મતલબ શું? તો જો એના માટે ચાર પ્રકારના નિક્ષેપ કીધા છે, નામ સ્થાપના દ્રવ્ય ભાવ સે ઓમ સાત તત્વો તથા સમ્યક દર્શન આદિ કા લોક વ્યવહાર હોતા હૈ. આજે આપણે જે છઠ્ઠું સૂત્ર જોશું ને એમાં પ્રમાણ અને નયની ચર્ચા શરૂ કરશું. એ પણ થોડું એડવાન્સ છે, આપણે જેમ જેમ વધારે આગળ જતા જશું એમ વધારે નવી નવી વસ્તુઓ આવશે. જો પહેલા એક બંધારણ ઊભું કરીએ, હું કોઈ વસ્તુને જાણું છું બરાબર, સમજો હું ફોનને જાણું છું, તો ત્રણ વસ્તુ ત્યાં ઊભી થાય છે. એક જીવ કે જે જાણનાર છે, જે જ્ઞાયક તત્વ છે. બીજો છે સામેવાળો પદાર્થ કે જેને જાણી જાણવામાં આવી રહ્યું છે, એ જે જ્ઞેય. અને એક છે આપણું જ્ઞાન જેનાથી જાણવામાં આવી રહ્યું છે બરાબર. હવે વિશ્વના બધા જ પદાર્થો કેવા છે? કે અનેકાંતમય છે. અનેકાંતમય એટલે કે દરેક પદાર્થમાં અનંત ગુણો રહેલા છે, ખાલી એક ગુણ નથી આમાં. એમાં એનો સ્પર્શ છે, એમાં એનો શેપ છે, એમાં એનો કલર છે, કઈક એની કઈક ને કઈક સુગંધ છે, આદિ આદિ અનંત ગુણો છે. એનું સ્લીપરી છે કે સોફ્ટ છે, હાર્ડ છે, કોલ્ડ છે, હોટ છે, એના ઘણા બધા ગુણો છે. હવે જાણતી વખતે જ્ઞાનમાં એવી કળા છે કે કાં તો કોઈ એક વસ્તુ પર ફોકસ કરી શકે, જે રીતના આપણે શાક કે આદિ કઈ ખાતા હોઈએ તો ટેસ્ટ કરવા માટે ખાલી મીઠા પર ફોકસ કરી શકીએ, એવી જ્ઞાનમાં કળા છે. અને પછી આખો વસ્તુનો સ્વાદ લેવાની પણ કળા છે. જ્ઞાનમાં એવી તાકાત છે કે કાં તો બધું બી જાણી શકે, કાં તો કોઈ વસ્તુ પર ફોકસ કરીને પણ જાણી શકે. હવે સમજો કે એક વાર આ પદાર્થને આપણે વ્યવસ્થિત પૂરી રીતે જાણી લીધા, એના બધા જ આસ્પેક્ટને જાણી લીધા, હવે આપણી સામે આ પદાર્થ મૂકવામાં આવે તો આપણે એને જાણીને પૂરી વસ્તુનું આપણે પિક્ચર બનાવી શકીએ. આપણા જ્ઞાનમાં એનું પૂરેપૂરું પિક્ચર બને છે કે નહીં, એને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. પદાર્થના અનંત ધર્મોને એક સાથે સમ્યક રીતે જાણનારું જ્ઞાન એને કહેવાય પ્રમાણ જ્ઞાન. ચલાવે જેવી રીતના કોઈ પણ, જો આપણે કોઈ પણ ફિલ્ડ લઈએ, તો સપોઝ તમે ટેક્સટાઇલમાં છો, સપોઝ તું કન્સ્ટ્રક્શનમાં છો, આપણા કોઈ પ્રોજેક્ટમાં શું ચાલી રહ્યું છે, અથવા તો આપણા આજના દિવસમાં આપણી આજની એક્ટિવિટીમાં શું ચાલવાનું છે એનું વિકલ્પમાં તો આપણને આખું જ્ઞાન એક સાથે એક ચપટીમાં આવી જાય ને. કોઈ પૂછે સમજો કે ભાઈ સાઈટ કેવી ચાલે, આપણે બોલીને સમજાવવામાં એક એક વાક્યથી સમજાવવું પડશે કે હા જો આટલું થયું છે, આટલું બાકી છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, અહીંયા અટકી ગયું છે કે અહીંયા બહુ સરસ થઈ ગયું છે, પણ સામેવાળો પૂછે કેવું ચાલી રહ્યું છે ત્યાં જ એક સેકન્ડમાં બધું જ જ્ઞાન આપણા પિક્ચરમાં તો આવી ગયું છે ને. એ વિઝ્યુઅલાઇઝેશન જે આખું એક સાથે થયું એને કહેવાય પ્રમાણ જ્ઞાન. સમજો કે આપણે કઈક વસ્તુ, કઈક ઘરે નવી વસ્તુ બનાવી, સમજો હવે ઊંધિયાની સીઝન આવશે ને, ઊંધિયું બનાવ્યું. હવે ઊંધિયાનો સ્વાદ કેવો, કોઈ ખાલી આટલું પૂછે તો આપણા જ્ઞાનમાં તો આખું એક સાથે આવી જાય છે કે નહીં. હવે જેને ક્યારેય ખાધું જ ન હોય, સમજો આપણે ગુજરાતી ન હોય, કોઈ બીજા હોય અને એને ખ્યાલ જ ન હોય કે આ ઊંધિયું શું છે, એને ક્યારેય ખાધું ન હોય તો એને કેવી રીતના સમજાવો કે એક એક કરીને સમજાવવું પડે. એક એક કરીને સમજાવવાની અને જાણવાની પદ્ધતિ, પદાર્થ અનંત ધર્માત્મક છે તો એના કોઈ એક પડખાને જાણવાની પદ્ધતિ એને કહેવાય છે નય જ્ઞાન. બરાબર છે? આખી વસ્તુને કહેવાય પ્રમાણ, કોઈ એક એંગલને કહેવાય નય. પ્રમાણ આખું છે અને નય એનો એક અંશ છે, એનો એક પોર્શન છે. પદાર્થમાં અનંત ધર્મ છે એના કોઈ એક ધર્મને જાણનારું જ્ઞાન એને કહેવાય નય. હવે પદાર્થમાં અનંત ધર્મ છે તો એક પ્રમાણ જ્ઞાનમાં અનંત નય હોઈ શકે. બરાબર છે? આટલું ક્લિયર છે? ઓકે, આ થયું પ્રમાણ અને નય. હવે જે સામેવાળો પદાર્થ છે એ સામેવાળો પદાર્થ એને જાણવાની પદ્ધતિ એને કહેવાય નિક્ષેપ. ફરી સમજો હું કહું કે આ ફોન છે, તમે સમજો આંખ પર આંખ બંધ કરી દીધી, કાનથી ખાલી સાંભળ્યું, તો કાનથી શું સંભળાયું? કે કાનથી તો શબ્દ સંભળાય, ફોન નથી ખબર પડી. કાનથી શું ખબર પડી? કે આપણને ખાલી શબ્દ સંભળાય, અવાજ સંભળાય. એ અવાજને આપણે પદાર્થ સાથે કોરિલેટ કર્યું. ખ્યાલ આવે છે કે એ અવાજને અથવા શબ્દને આપણે પદાર્થ સાથે કોરિલેટ કર્યું. જે રીતના ઊંધિયાનું એક્ઝામ્પલ હમણાં તો છે નહીં સામે, તો ઊંધિયું કેવું હોય એવું કહેતા જ આપણે પેલા પદાર્થ સાથે કોરિલેટ કર્યું. બરાબર છે? હવે જેવી રીતના નાના જીવો નાના વિચારો, બરાબર, દરેકની ઊંધિયાની ડેફિનેશન થોડી થોડી અલગ હશે કે નહીં? કોઈને ટીકું ભાવે, કોઈને આવું ભાવે, કોઈને આવું ભાવે, કોઈને એમાં આ ભાવે, ઓલું ભાવે, આજે આવે. હવે એ વસ્તુ કહેતા જ પદાર્થનું જે ઇમેજ આપણા જ્ઞાનમાં બને છે એ પણ જુદું છે, છે કે નહીં? શબ્દ એક જ છે પણ પદાર્થનું ઇમેજિનેશન જુદું જુદું થાય છે. તો આ જ પદાર્થને જાણવાની પદ્ધતિ, એ જે પદાર્થની જેની વાત કરવામાં આવી રહી છે એને વર્ણન તો શબ્દથી જ થાય છે, પણ શબ્દ દ્વારા પદાર્થ સુધી પહોંચવાની કળા એને કહેવાય નિષેધ. ખ્યાલ આવે છે કે? હવે બીજું કંઈક લઈએ. સમજો કે હું તમને એવી વસ્તુ કહું જે તમે કદાચ ક્યારે સાંભળી ન હોય, કે સમજો મારી વર્કની કંઈક વસ્તુ કહું તમે. સપોઝ આઈ એન એક્સચેન્જ લઈએ, એક અમારું કંઈક પદાર્થ હતો. હવે તમને કદાચ કંઈ ખ્યાલ જ ન હોય કે આ શું છે, બરાબર? તમે ક્યારે કંઈ સાંભળ્યું નથી, શબ્દ હમણાં સાંભળ્યો કે નહીં? શબ્દ સાંભળ્યો એટલે શબ્દ ખબર પડી, પણ શબ્દનું પદાર્થ સાથે કનેક્શન બેસતું નથી, બરાબર? કેમ કે ક્યારે ખબર જ નથી એ પદાર્થ શું છે. એવી જ રીતે આત્મા, જીવ, શુદ્ધ આત્મા, તો શબ્દ તો સાંભળી લીધા પણ પદાર્થ સાથે કનેક્શન બેસતું નથી, કેમ કે એ પદાર્થ ક્યારે જાણ્યો નથી, અનુભવ્યો નથી. તો અનુભવ્યો નથી એટલે એનું પ્રમાણ જ્ઞાન થતું નથી. એ પદાર્થમાં કયા કયા વિશેષ ધર્મો છે, એ પદાર્થમાં શું ક્વોલિટીઝ છે તે આપણને ખબર પડતી નથી, કેમ કે એનું પ્રમાણ જ્ઞાન, એનું સાચું જ્ઞાન થયું નથી, બરાબર છે? હવે અહીંયા કીધું આપણને કે મોક્ષ માર્ગ શું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની એકતા મોક્ષ માર્ગ છે, બરાબર? તો શબ્દ તો સાંભળી લીધા પણ એનું પ્રમાણ જ્ઞાન થયું નહીં, કેમ કે સમ્યક દર્શન શું છે, સમ્યક જ્ઞાન શું છે, સમ્યક ચારિત્ર શું છે, એનું હજી પ્રમાણ જ્ઞાન નથી. ખ્યાલ આવે છે કે? તો આ જે શાસ્ત્ર કહેનાર છે, શાસ્ત્ર કહેનારનું પ્રયોજન શું છે, કે આપણને મોક્ષ માર્ગને સમજાવો, બરાબર? એમનું પર્પસ છે આપણને મોક્ષ માર્ગને સમજાવો. એમની પાસે સાધન શું છે સમજાવવા માટે, કે ખાલી શબ્દો, વાણી, બરાબર? એમની પાસે સાધન ખાલી વાણી છે, તો આપણને શબ્દોમાં લખી જાય છે, પણ એમના શબ્દોને વ્યવસ્થિત રીતે સમજીને એમના ભાવ સુધી પહોંચવું એ એમનું પ્રયોજન છે. અને એ કેવી રીતના થાય, કે નિક્ષેપથી થાય. નિક્ષેપ એટલે શું, જો ફરીથી આપણે વાંચીએ, એનું ટાઇટલ શું છે, નિશ્ચય સમ્યક દર્શનાદિ શબ્દો કે અર્થ સમજને કી રીત. અહીંયા શાસ્ત્રમાં થોડું જુદું ટાઇટલ છે, સાત તત્વ સમ્યક દર્શનાદિ તથા બીજા શબ્દોના અર્થ સમજવાની પદ્ધતિ, અર્થ સમજવાની રીત. આપણને જે પણ શબ્દ કહેવામાં આવે છે એ શબ્દના ભાવ સુધી કેવી રીતના પહોંચવું એને કહેવાય નિશ્ચય, બરાબર? તો એ ભાવ સુધી પહોંચવા માટે નિક્ષેપો ચાર પ્રકારના હોય છે. એટલે શબ્દ જે વાપરવામાં આવે તો એ ચાર કોન્ટેક્સ્ટમાં વાપરી શકાય એવી પોસિબિલિટી છે. કયા છે ચાર કોન્ટેક્સ્ટ? જો આપણે દેશ બધું ભવ્ય દેશ લાઈવ સ્કીપ કરીને, નિક્ષેપના ચાર ભેદ છે, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. એટલે કે કોઈ પણ શબ્દ કહેવામાં આવે તો એને ચાર રીતે આગળ પદાર્થ સાથે જોડી શકાય છે. એક છે નામ. નામ એટલે કોઈ સંજ્ઞા, કોઈ પણ પર્ટિક્યુલર વર્ડ જેનાથી કોઈ પદાર્થને જોડવાની પદ્ધતિ, એને કહેવાય નામ નિક્ષેપ. જેવી રીતના કોઈનું નામ હોય સંયમ, હવે પોતે સંયમી નથી, એનું નામ છે સંયમ. ખ્યાલ આવ્યો ને? તો એક નામ નિક્ષેપ શું છે, કે કોઈ પણ પદાર્થને કોઈ પણ રીતે જોડવાની પદ્ધતિ. હવે આ તો આપણી લેંગ્વેજ છે ને, જેવી રીતે આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી. સપોઝ આ આને કહેવાય ટેબલ, ચાઇનીઝમાં એને શું કહેવાય, એ કંઈક કહેવાતું હશે, બરાબર? પદાર્થ ઈનો ઈ જ છે, પણ એને કયા શબ્દથી વર્ણવવું એ બદલી શકે છે ને. તો જેવી જેની લેંગ્વેજ, જેવી જેની સમજવાની પદ્ધતિ, એવી પદાર્થ સાથે નામને જોડવાની રીત જુદી જુદી છે. હવે અહિયાં આપણને શાસ્ત્રકારની પદ્ધતિ સમજવી પડશે કે એ કયા નામ યુઝ કરે છે અને એનાથી કયો પદાર્થ વર્ણન કરવા માંગે છે. જેવી રીતે આપણે ગુજરાતી લેંગ્વેજ ઇંગ્લિશ લેંગ્વેજ સમજીએ છીએ, ચાઇનીઝ નથી સમજતા, પણ આપણે ધાર્મિક ભાષા સમજીએ છીએ કે નહીં. જેવી રીતે અહીંયા આવશે નિશ્ચય વ્યવહાર પ્રમાણ નય નિશ્ચય, આજે હમણાં પંડિતજીના પ્રવચનમાં આવ્યું ને, શુદ્ધ ઉપાદાન ભૂત અને શુદ્ધ ઉપાદાન ભૂત કારણ. હવે આ બધા અઘરા શબ્દો છે કે પણ એ કયા ભાવને જોડે છે એ જ્યાં સુધી ન સમજાય અને જો ભાવ સુધી ન પહોંચીએ તો શબ્દથી કઈ ભાવ પકડ, ખાલી શબ્દથી આપણને કઈ સમજાતું નથી. તો એ કહ્યું નામ નિક્ષેપ. નામ નિક્ષેપ શું છે કે એ સંજ્ઞા કે જેનાથી પેલો ભાવ જોડવામાં આવે છે, બરાબર. આગળ બીજું છે સ્થાપના નિક્ષેપ. સ્થાપના નિક્ષેપ શું છે કે કોઈ એક પદાર્થમાં બીજા પદાર્થની સ્થાપના કરવી. જેવી રીતના અહીંયા ઉપર આપણે નેહરુ પર્વતની સ્થાપના કરી છે, નેહરુ પર્વતને મંદિરમાં જો આપણે લઈ આવીએ તો શું થાય, નેહરુ પર્વત પોતે 10,000 યોજન મોટો છે, 1/10 ઓફ જંબુદ્વીપ આખો. ભરત ક્ષેત્રની ડાયમીટર થિકનેસ કેટલી છે ખબર છે, ભરત ક્ષેત્રની આમ લેન્થ 529 યોજન, અને 10,000 યોજનનો નેહરુ પર્વત જો અહીંયા લઈ આવ્યો તો એક્ચ્યુઅલ વસ્તુ તો આવી શકે એવું નથી. તો આપણે શું કરીએ કે પેલી રિયલ વસ્તુની અહીંયા એક નાની પ્રતિકૃતિમાં આપણે સ્થાપના કરીએ છીએ. સીમંદર ભગવાનની હાઈટ કેટલી છે ખબર છે, 500 ધનુષ. 500 ધનુષ એટલે આપણે જૈન મંદિરથી બી મોટું ખ્યાલ આવે. અને આપણા મંદિરમાં એની સ્થાપના આપણે મિનિએચરાઇઝ વર્ઝનમાં આપણે પ્રતિમામાં કરીએ છીએ. તો એને કહેવાય સ્થાપના નિક્ષેપ. જે પદાર્થ મોજૂદ નથી તો એને અહીંયા કોઈ બીજા પદાર્થમાં એની સ્થાપના કરી એને સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. તો સ્થાપના નિક્ષેપ શેના માટે કરવામાં આવે છે, શેના માટે કરવામાં આવે છે, કેમ કે આપણે એને ભાવનાથી એને પૂજી શકીએ વંદી શકીએ ને એમાંથી જ્ઞાન મેળવી શકીએ, એમાંથી આપણે મોક્ષ માર્ગનો ઉપદેશ મેળવી શકીએ. આ શું છે, આ જીનવાણી શાસ્ત્ર નથી, આ તો ખાલી પૂતગલનો ઢગલો છે, આ તો ખાલી કાગળો છે, પાના છે, પૂતગલ છે કે નહીં, છે પૂતગલ જ. પણ એમાં આપણે જીનવાણીની દિવ્ય ધ્વનિની શાસ્ત્રની સ્થાપના કરી છે, ખ્યાલ આવ્યો કે નહીં. આપણે જીનવાણીને આમ ઠવણી પર શું કામ મૂકીએ, પછી આમ વંદન નમન કરીએ, આદિ બધું કરીએ છીએ કે નહીં, શું કામ કરીએ છીએ, અબ તો પૂતગલ છે. મોક્ષ માર્ગ અથવા જે દિવ્ય ધ્વનિ જે ઉપદેશ છે, જે ભાવ છે, એ ભાવને આમાં આચાર્ય ભગવાને ગ્રહણ કરેલા છે, આમાં એને સ્થાપેલા છે, ખ્યાલ આવ્યો કે જે એક મેસેજ છે મોક્ષ માર્ગનો, એ મેસેજને કાં તો તમે શબ્દથી કહી શકો, કાં તો એને અક્ષરોમાં એને સંગ્રહી શકો. આપણે એનું સમય સાધીની સ્તુતિમાં આવે છે ને, ના બધું છે ને કઈક ઓલા ગાગરમાં ભરી શું છે, હા અમૃત ભાજન ભરી, ઓલી ગંગા સુકાઈ નથી કીધું, આ યાદ નથી આવતી કડીઓ, હા તોષાથી દેહી સરિત અને મુનિ કુંડે એ ભાજનમાં ભરી. તમને એનો ભાવ ખ્યાલમાં આવ્યો કે જે એ દિવ્ય ધ્વનિ રૂપ ગંગા નદી હતી, એ ગંગા નદી સાથે મેં કોરિલેશન કર્યું, તો એ દિવ્ય ધ્વનિનો જે મેસેજ છે, જે વાણી હતી, એને આમાં સ્થાપના કરી. તો સ્થાપના નિક્ષેપ શું છે કે કોઈ એક પદાર્થનો કોઈ એક વસ્તુનો બીજી જગ્યાએ સ્થાપના કરવી. તો એના બે પ્રકાર છે, તદાકાર સ્થાપના અને અતદાકાર સ્થાપના. કે એ જ આકારનું હોય, આ એ આકારનું નથી, દિવ્ય ધ્વનિ તો અનક્ષરી છે ને, એનો કોઈ આકાર જ નથી, અને આ તો પુસ્તકનો આકાર છે, એટલે આ અતદાકાર સ્થાપના છે. ઉપર જીનેન્દ્ર ભગવાન કેવા છે કે તદાકાર સ્થાપના છે, જેવા જીનેન્દ્ર ભગવાનનો આકાર જ્યાં વિદેહ ક્ષેત્રમાં છે એવો જ આકાર અહીંયા છે. તો આ તો કઈ સાધના નિક્ષેપ. પછી જો આગળ દ્રવ્ય નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ શું છે કે કોઈ વર્તમાન સોરી કોઈ ભૂતકાળની કે ભવિષ્યકાળની અવસ્થાને વર્તમાનમાં સ્થાપના કરવી. કોઈ એક જ પદાર્થમાં ભૂતકાળની કે ભવિષ્યકાળની અવસ્થાને વર્તમાનમાં સ્થાપના કરવી એને કહેવાય દ્રવ્ય નિક્ષેપ. અને ભાવ નિક્ષેપ શું છે કે વર્તમાનની જે અવસ્થા છે એને એ રૂપે કહેવી એ ભાવ નિક્ષેપ છે. જો આ લાસ્ટ ડે આપણે થોડા પાસ લીધા હતા લાસ્ટ ટાઈમ એને સ્લાઇડમાંથી આપણે વાંચ્યું હતું. જો દ્રવ્ય નિક્ષેપની સ્લાઇડ, ભૂત ઓર ભવિષ્ય પર્યાય કી મુખ્યતા કો લેકર ઉસે વર્તમાન મેં કહેના જાનના તો દ્રવ્ય નિક્ષેપ હૈ. કે જેવી રીતના સમજો કે આપણે કેવા છે કે આપણે સિદ્ધ સમાજ છે કે આપણે સિદ્ધ ભગવાન છે, આપણે ભગવાન છે એની કહેવાનો પર્પઝ શું છે કે ભવિષ્યમાં બનશું એટલે અત્યારથી એને એ રૂપે કહેવું. બધા ભગવાન છો અને બધા ભગવાન થાવ, તું પરમાત્મા છે એમ નિર્ણય કર. તો ત્યાં તો ભાવ નિક્ષેપ પણ લાગુ પડશે કેમકે શક્તિ રૂપે પરમાત્મા હમણાં જ છે, હમણાં જ છે, વર્તમાનમાં છે, માટે એને તું માન્ય રાખ, એની માન્યતા કર. પણ બધા ભગવાન થાવ એટલે ભવિષ્યમાં ભગવાન થશો તો એને અત્યારથી જ ભગવાન બોલો. આપણે કહીએ ને કેમ છો ભગવાન મજામાં, તો ભગવાન કહીને બોલાવે છે એનો મતલબ શું થયો કે ભવિષ્યમાં આપણે ભગવાન થશું. જે રીતના આપણે મહાવીર ભગવાનને શું કહીએ કે હરિયન એટલે તીર્થંકર મહાવીર એમ આપણે કહીએ ને, તો અત્યારના કઈ તીર્થંકર નથી, એ તો થઈ ગયા ઓલરેડી, ભૂતકાળમાં ઓલરેડી થઈ ગયા. પણ એને વર્તમાનમાં પણ એ જ નામથી રેફર કરવું. સૈનિક રાજા અત્યારના તો નારકીમાં છે પણ એને હજી પણ રાજા જ કહેવું. ભરત ચક્રવર્તી તો હવે ક્યાં ચક્રવર્તી છે પણ હજી પણ એમને એ નામથી રેફર કરવું, તો આ બધા દ્રવ્ય નિક્ષેપ છે. જેના ગ્રંથમાં આવા બધા શબ્દોનું વર્ણન આવે છે એટલે આ બધું કહેવાનો પર્પઝ શું છે કે તમે વાંચતા હો ત્યારે જે શબ્દ આવે તો એને આ નિક્ષેપ સાથે જોડજો કે કઈ વસ્તુનું વર્ણન કરવામાં આવી રહ્યું છે, તો આપણને કરેક્ટ વસ્તુનું વર્ણન સમજાય એના માટે અહીંયા કહે છે. અને જો ભાવ નિક્ષેપ કેવલ વર્તમાન પર્યાય કી મુખ્યતા છે, જો પદાર્થ વર્તમાન જીસ દશા મેં હૈ ઉસે ઉચ્ચ રૂપ કહેના તો ભાવ નિક્ષેપ છે. જે ખૂબ એક્ઝામ્પલ આપે છે, જે શ્રીમંદર ભગવાન વર્તમાનમાં જ તીર્થંકર છે, રજને તીર્થંકર એટલે બીજે કહેવું. જો નેક્સ્ટ સૂત્ર નેક્સ્ટ સ્લાઇડ આ ઇમ્પોર્ટન્ટ છે, જો જ્યાં સમ્યક દર્શન આદિ અથવા જીવ અજીવ આદિ શબ્દો કા પ્રયોગ કિયા ગયા હૈ વહાં કોણ સા નિક્ષેપ લાગુ પડતા હૈ તો નિશ્ચય કરકે જીવ કો સચ્ચા અર્થ સમજ લેના ચાહીએ. જે રીતના એમ કહે છે ને કે આ સાત તત્વરૂપ એમાંથી આત્મજ્યોતિને જુદી કરો, એવું સમયકાળમાં એક આઈ થિંક સેન્ટન્સ આવે. સાત તત્વમાં છૂટાયેલી આત્મજ્યોતિને જુદી કરો, તો આનો શું મતલબ કાઢવો? સાત તત્વની અંદર કંઈક છે કે જેને આપણે આમ ખોજીને કાઢવાનું છે. જો લિટરલ સેન્સમાં લઈએ તો એમ જ થઈ ગયું ને કે એવો કોઈ પદાર્થ હશે ક્યાંક સાત તત્વરૂપ, એને તમે ગોતો, એને જુદું કરો, એની અંદરથી કંઈક પછી નીકળશે આત્મજ્યોતિ જેવું. તો કેવી રીતના સમજવું કે જે સાત તત્વ જે છે એ પણ એ સાતના નિક્ષેપ છે, કેમકે ખરેખર વિશ્વમાં સાત તત્વ નામનો કોઈ પદાર્થ નથી. ખરેખર તો જીવ અને બાકી બધા પદાર્થોની જ અવસ્થાને સાત તત્વ કહેવામાં આવે છે. એની અંદર છુપાયેલી આત્મજ્યોતિ, એની અંદર છુપાયેલી આત્મજ્યોતિ એટલે શું કે ત્યાં જે શક્તિરૂપ અને પ્રગટ અવસ્થા, જે એક ત્રિગાળી શક્તિને જુદી પાડવી અને પ્રગટ અવસ્થાને જુદી પાડવી, એ મીનિંગ સમજવા માટે કયા શબ્દમાં કયો નિક્ષેપ લાગુ પડે છે એ રીતે આપણે સમજવું જોઈએ. જો અહીંયા પહેલે સૂત્ર મેં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી તથા મોક્ષ માર્ગ ય શબ્દ તથા દૂસરે સૂત્ર મેં સમ્યક દર્શન ય ભાવ નિક્ષેપ થી કહા હૈ એસા સમજમાં, કે આ બધા જે કીધા છે તો ભાવ નિક્ષેપ થી વર્તમાનમાં આવી જે અવસ્થા છે એમ કરી શકાય છે. सम्यक दर्शन ज्ञान चारित्र जो मोक्ष मार्ग नु कारण छे त्यां कोई आरोपित कथन नहीं डायरेक्ट एम ज वर्णन छे एम समझवू जोईए। जो आगे अपनी बात करी हवे आपणे आगे वधीए हवे आपणे सिक्स्थ सूत्र जोईए छे जो एक ओलू विषय वस्तु नो एक स्लाइड छे એ આપણે મૂકીએ। અત્યાર સુધી આપણી શું ચર્ચા છે ફરીથી એક વાર હોય નિશ્ચય મોક્ષ માર્ગ ની વ્યાખ્યા કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નું મોક્ષ માર્ગ, બીજું છે નિશ્ચય સમ્યક દર્શન નું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધા નું સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન ના ધ્યેય નિસર્ગ અધિકાર, પછી તત્વ ના નામ જીવ હજી વાસ્ત્રવાદી, પછી પાંચમું સૂત્ર શું હતું નિશ્ચય સમ્યક દર્શન આદિ શબ્દો કે અર્થ સમજની કીધી। આજે હમણાં જ આપણે નિશ્ચયનું જોયું કે હવે આગળ નિશ્ચય સમ્યક દર્શન આદિ કા ઉપાય, હવે એનો આપણે ઉપાય જોઈએ છે। જો જેમ જેમ આપણે આગળ જતા જશું એમ હવે થોડા કદાચ નવા નવા સૂત્ર આવશે, નવા નવા કોન્સેપ્ટ આવશે, એમાં બધા ભેદ પ્રભેદ ને બધું ઘણું નવું નવું આવશે। ચાલો આપણે આગળ જોઈએ છે હવે છઠ્ઠું સૂત્ર નિશ્ચય સમ્યક દર્શન આદિ કા ઉપાય, બધા સાથે વાંચતું સૂત્ર પ્રમાણ નયેર અધિગમ, પ્રમાણ નયેર અધિગમ આની જોડણી કેવી રીતના છૂટી પાડશે, પ્રમાણ નય નયે અને જે ર છે એ ઓલા ડબલ ડોટ માં ચેન્જ થઈ જશે જયારે જુદા પાડશું ત્યારે, તો પ્રમાણ અને નય એમ પ્રમાણ નય અધિગમ કે પ્રમાણ અને નૈતિક જ્ઞાન થાય છે। સમ્યક દર્શન આદિ રત્નત્રય ઓર જીવાદી તત્વો કા જ્ઞાન પ્રમાણ ઓર નયો સે હોતા હૈ, અહીંયા લખ્યું નથી લિટરલ તમે વર્ડ ના મીનિંગ કાઢો તો શું થાય પ્રમાણ અને નૈતિક જ્ઞાન થાય છે। કોનું જ્ઞાન થાય છે કે જે પહેલા કહ્યા એવા કે નિશ્ચય સમ્યક દર્શન આદિ નું સાત તત્વ નું આદિ જ્ઞાન પ્રમાણ અને નૈતિક થાય છે। આગળના સૂત્ર સાથે કનેક્શન દેખાડતા જોઈએ, જો એક એક વસ્તુને આપણે જોઈએ જો નેક્સ્ટ સ્લાઇડ સૂત્રનું સ્પષ્ટીકરણ આપણે એક થી ચાર સૂત્રમાં શું જોયું કે સમ્યક દર્શન આદિ રત્નત્રય અને જીવાદી તત્વનું સ્વરૂપ જોયું બરાબર, એનું વર્ણન નિક્ષેપથી કરવામાં આવે છે, નિક્ષેપ એટલે સામેવાળા પદાર્થનું વર્ણન શબ્દો દ્વારા અથવા સ્થાપના દ્વારા દ્રવ્ય અથવા ભાવ નિક્ષેપ દ્વારા કરવામાં આવે છે। હવે એનું જ્ઞાન કેવી રીતના થશે કે પ્રમાણ અને નૈતિક થશે। આપણે શાસ્ત્રને ભણીએ છીએ, શાસ્ત્રમાંથી આપણે મોક્ષ માર્ગ સમજવાની ટ્રાય કરીએ છીએ, આપણે મોક્ષ માર્ગ કેવી રીતના પ્રગટ કરશું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતાથી, એમાં પહેલા સમ્યક દર્શન કેવી રીતના કરશું કે સાત તત્વને સમજવાથી કરશું, હવે આ બધાનો ભાવ શું છે એટલે આ બધું આપણને કેવી રીતના થશે કે એનું જ્ઞાન કરવા, અને જ્ઞાન કેવી રીતના થાય છે કે પ્રમાણ અને નય રૂપ બે રૂપે એનું જ્ઞાન થાય છે બરાબર। આ રીતે આખું કનેક્શન બેસાડતા જોયું એક એક સૂત્રમાં। જો નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણ જ્ઞાનનું સ્વરૂપ, આમ તો જો આપણે થોડું જોયું અને ફરીથી વધારે ડિટેલમાં સમજીએ, સચ્ચે જ્ઞાન કો અથવા નિર્દોષ જ્ઞાન કો અર્થાત સમ્યક જ્ઞાન કો પ્રમાણ કહેતે હૈ, પ્રમાણ કોને કહેવાય સાચા જ્ઞાનને પ્રમાણ કહેવામાં આવે છે। જેવી રીતના સમજો આપણને જે અત્યારના પાંચ ઇન્દ્રિય રૂપ જ્ઞાન છે આપણે આંખથી જોઈએ છે કાનથી સાંભળીએ છે આદિ આદિ, હવે સમજો કે કોઈ પણ એક પદાર્થ આપણે લઈએ હું તમને આમ દેખાડું કે જો આ શું છે તો તમે શું કહેશો ફોન છે, કેવી રીતના જાણ્યું કઈ ઇન્દ્રિયથી જાણ્યું આંખેથી જાણ્યું બરાબર, આંખથી જાણ્યું ને સ્પર્શ તો તમે કર્યો નથી બરાબર, કાનથી કઈ સંભળાતું નથી નાકથી કઈ સૂંઘાતું નથી આંખથી તમે જાણ્યું બરાબર, આંખથી તમને શું દેખાયું ખાલી કવર જ દેખાયું અંદરનો પદાર્થ તો દેખાયો નહીં, આંખથી ખાલી કવર દેખાયું બરાબર, અંદર પદાર્થ એકચ્યુઅલી છે કે નહીં કેવી રીતના ખબર પડે, ખાલી આંખથી જોઈને ખબર ન પડે
તો તમારે શું કરવું પડે? એક્ચ્યુઅલી ને ખોલવું પડે, અંદર પાછી છે કે નહીં જોવું પડે, તો તમને ડબલ કન્ફર્મ થાય ને.
કહેવાનો મતલબ શું છે કે આપણું જે જ્ઞાન છે, જે ઇન્દ્રિય પર ડિપેન્ડન્ટ છે, એનાથી પૂરેપૂરું જ્ઞાન થતું નથી. એનો ખાલી એક દેશ જ્ઞાન થાય છે. સમજો, જે લાકડાનું આપણું વેટ હોય ને શાસ્ત્ર પર રાખવાનું, એ હું તમને આમ બતાવું કે આ શું છે, તો એ લાકડાનું એ વેટ છે. બરાબર, કેવું છે તમને આગળથી શું દેખાય? કેવું છે, રેક્ટેન્ગ્યુલર છે, એમાં શું એવું છે? હવે એની પાછળ કઈ કોતરણી કે કઈ કરી હોય તો એ આગળથી દેખાતું નથી, નથી દેખાતું ને. એટલે વસ્તુનું આખું સ્વરૂપ આ ઇન્દ્રિયોથી દેખાતું નથી. તો ઇન્દ્રિય જ્ઞાન કેવું છે? એ સાચું જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન કેવું છે? સાચું જ્ઞાન નથી, અધૂરું જ્ઞાન, અપૂર્ણ જ્ઞાન. બરાબર. અચ્છા, હવે કેવળ જ્ઞાનમાં કેવું જણાતું હતું? એ કેવળ જ્ઞાનમાં કઈ આંખેથી જોયે છે કે સામેથી કેવું દેખાય, પાછળથી કેવું દેખાય, આમ બધા એને શું કહેવાય, આપણે ફ્રન્ટ વ્યૂ ને સાઈડ વ્યૂ ને એવું બધું જોયે છે કેવળ જ્ઞાન? એવું નહીં, એ તો પરમાણુ પરમાણુ અંદર બધું એક સાથે જાણે છે. ખ્યાલ આવે છે ને? તો એ બધું જ એક સાથે જાણે છે, એને સાચું જ્ઞાન કહેવાય, એને પ્રમાણ જ્ઞાન કહેવાય. કેમ? કેમ કે પદાર્થના બધા જ ધર્મને જે એક સાથે જાણી શકે તો એને પ્રમાણ જ્ઞાન કહેવાય. તો સાચું જ્ઞાન કયું હોય? કે જે પ્રમાણ જ્ઞાન હોય એ જ સાચું જ્ઞાન હોય. ખ્યાલ આવે? જ્યાં સુધી આખું જ્ઞાન આપણને ન થાય ત્યાં સુધી તે પ્રમાણ નથી, ત્યાં સુધી તે સાચું નથી. આખું જ્ઞાન એટલે પ્રમાણ જ્ઞાન, અને સાચું પણ ક્યારે કહેવાય? જયારે આખું જાણીએ તો જ એને સાચું કહેવાય. બરાબર છે. એટલે પ્રમાણ જ્ઞાન કેવું છે? એ સમજે જ્ઞાન. બરાબર, આપ બેસે છે. જો પદાર્થના સાચા જ્ઞાનને અથવા નિર્દોષ જ્ઞાનને અથવા સમ્યક જ્ઞાનને પ્રમાણ કહેવામાં આવે છે. જ્યાં કાંઈ પણ એમાં દોષ લાગે છે તો પછી મિથ્યા જ્ઞાન થઈ ગયું, તો એટલે નિર્દોષ જ્ઞાન. હવે જો અનંત ગુણ યા ધર્મ કા સમુદાય રૂપ અપના તથા પર વસ્તુ કા સ્વરૂપ પ્રમાણ દ્વારા હી જાણા જતા. કોઈ પણ પદાર્થને જો પૂરી રીતે જાણવો હોય તો એના અનંત ધર્મને જાણવા પડે, એટલે બધા જ ધર્મને જાણવા પડે, અથવા એના જે મૂળ મૂળ જે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે, જે ધર્મ જણાય છે, એને તો જાણવા પડે. હવે સપોઝ કે આપણને સાકર યુઝ કરવી છે, તો સાકર યુઝ કરવા માટે આપણે શું કરવું પડે? કે પહેલા તો એનો ટેસ્ટ શું છે, એનો જે મેઇન ગુણ કયો છે, એની સ્વીટનેસ, એનો ટેસ્ટ, એ એનો મેઇન ગુણ છે સાકર. એનાથી પર્પઝ શું છે સાકરને યુઝ કરીને? કે કોઈ બીજી વસ્તુને સ્વીટ કરવા માટે એનો યુઝ થાય છે. હવે સાકર કેટલી ગયેલી છે તો એનાથી ખબર પડે કે કેટલી નાખવાની. બરાબર છે. પછી સાકર કયા શેપની છે, કયા આકારની છે, તો ખબર પડે કે કેવી રીતના ના ઉપાડી વાળી. પેલું ક્યુબ જોઈ તો તમે એને જુદી રીતે ઉપાડો, પાવડર હોય તો જુદી રીતે નાખો. અચ્છા, હવે એની સ્મેલ કેવી છે? સ્મેલથી શું થાય? કે જ્યાં સુધી એની સ્મેલ આપણે જાણીએ નહીં તો ત્યાં સુધી કોઈ બીજી પદાર્થ, સપોઝ એને સાકર સમજીને નાખી દઈશું, ખ્યાલ આવે છે? તો પદાર્થને જ્યાં સુધી આપણે આખો ન જાણીએ ત્યાં સુધીનો વ્યવસ્થિત યુઝ આપણે સમજી શકતા નથી. એવી જ રીતે અહીંયા જીવને જ્યાં સુધી પૂરેપૂરો ન જાણીએ, જ્યાં સુધી પ્રમાણ રૂપે ન જાણીએ, ત્યાં સુધી એ સમ્ય જ્ઞાન થતું નથી. આજે સવારના જ આજે ગઈકાલે તત્વ ચર્ચામાં આવ્યું, બહુ સરસ ક્વેશ્ચન હતો. માતાજીને પૂછ્યો કે ભાવ વાસન અને અનુભવ એમાં શું કરો? ભાવ વાસન અને અનુભવમાં શું કરો? શું લાગે છે?
નહીં.
नॉट एक्जेक्टली हाँ बोल करो जो भाव भाषण शू के जे तत्व कीधु जो मेसेज आप बराबर ज्ञान न कोटा में समझा ज्ञान न कोटा में अपन ने देखू हाँ बराबर है एक ज्ञान सुधी एक ज्ञान थी वेलिडेट न थी त्या सुधी अनुभव थो नहीं भाव भाषण पहला था बराबर ए तो थे तो ये भाव भाषण अनुभव नहीं एटले जुदा है क्योंकि अनुभव में त्या लीनता त्या स्थिरता एम डूबी जवानी मुख्यता है तो ये चारित्र गुणनी पर्याय त्या स्थिर थता भाव भाषण पूर्वक अनुभव जरूरी है बराबर ए सेना माटे कीधु के अहीं प्रमाण ज्ञान पूर्वक सम्यक ज्ञान आए ज्यां सुधी प्रमाण ज्ञान न थाय त्यां सुधी जीव ने सम्यक ज्ञान थतु नथी अथवा सम्यक दर्शन थतु नथी ख्याल आव्यो के नहीं तो जो आपणे आगळ वधीए अनंत गुण या धर्म का समुदाय रूप अपना अथवा पर वस्तु का स्वरूप को जानना तो प्रमाण द्वारा जाना जाता है प्रमाण वस्तु के सर्व देश को सर्व पहलुओं को ग्रहण करता है जानता है बधी वस्तुओं ने पूरी रीते ग्रहण करतु ज्ञान इन्हें प्रमाण ज्ञान कहवा जो प्रमाण वस्तु एवी है बोली ने समझा सका तो नहीं समझा तो एक एंगल एक रीते समझा सकते ज्ञान एक साथ आखी वस्तु ने जान टू ज्ञान प्रमाण ज्ञान कहवा बराबर हम जो आग नई परिभाषा जुए नई का स्वरूप प्रमाण द्वारा निश्चित हुई वस्तु के एक देश को जो ग्रहण करता है उसे नए कहते हैं जो बहुत इम्पोर्टेंट है क्योंकि आमा घनी बार आपने कंफ्यूजन थी है આપણે શું કહીએ કે મને એક એંગલ તો જણાય છે ને ભલે આખી ન જણાતી આખી વસ્તુ ભલે ન જણાતી હોય પણ એક એંગલ તો જણાય છે ને તો સાચું જ્ઞાન છે નહીં એક ઓલું આપણને એલિફન્ટ એક્ઝામ્પલ આવે ને કે ક્યાં એલિફન્ટ કેવો છે તો ક્યાં તમે માણસને ઉભો રાખો અને આમ એ હાથ અડાવીને જુએ એના ઉપર ડિપેન્ડ રહે છે તમે એને પગ આગળ ઉભો રાખો તો એને પિલર જેવો લાગે ઉછળી આગળ ઉભો રાખો તો રોપ જેવું લાગે એને એના ટ્રંક આગળ ઉભો રાખો તો દિવાલ જેવું લાગે તો કોઈ એક જ વસ્તુને જો આપણે જાણીએ અને એને આખા પદાર્થ પર એક્સ્ટ્રાપોલેટ કરીએ તો જ્ઞાન ખોટું પડી જાય પણ આખી વસ્તુને જાણ્યા પછી હવે એ જ વ્યક્તિને હાથીના તમે પેટ આગળ મૂકો તો એ જાણે છે કે હા આખો હાથી આવે છે પણ હું અત્યારના અહીંયા પેટ આગળ છું એટલે દિવાલ જેવું મને લાગે છે એના જ્ઞાન માં આખો હાથી જેવો પદાર્થ બનવો તે જ પ્રમાણ અને વર્તમાનમાં એ જેને જાણી રહ્યું છે એ છે નહીં બરાબર તો પ્રમાણ દ્વારા નિશ્ચિત થયેલી વસ્તુમાં કે પહેલા તો એ બધા એંગલને વ્યવસ્થિત રીતે જાણતો વ્યક્તિ હવે જયારે એક એંગલને જાણે છે અથવા કહે છે તો તેને નય જ્ઞાન કહેવાય છે નય અને પ્રમાણ દેવ સાચા જ્ઞાન છે દેવ સમ્યક જ્ઞાનના જ અંશ છે તો જ્યાં સુધી આખી પદાર્થને આખા પદાર્થને ન જાણે અને ખાલી એક દેશને જાણે તો એને નય પણ કહેવાતો નથી જો આગળ જો પ્રમાણ દ્વારા નિશ્ચિત હોય અનંત ધર્માત્મક વસ્તુ કે एक एक अंग का मुख्य एक एक अंग का ज्ञान मुख्यता से करता है तो नहीं ज्ञान जी रीतना आपको अपने पदार्थ जाने पची आप कही है कि भाई साकर नो टेस्ट के हो तो स्वीट हम सपोज आखो पदार्थ न जाने हो तो स्वीटनेस तो बीजी वस्तु में आए थे तो खाली टेस्ट कर स्वीट है चलो साकर है एम निर्णय कर सकें एम न कर सकें कम के साथी बीजा कैरेक्टरिस्टिक्स पर मलवाज जुए તો એ પદાર્થ સાકર છે એવું નક્કી થાય બસ એવી જ રીતે અહીંયા આ આત્મા છે અને એના અનુભવમાંથી સુખ પ્રગટ થાય છે કેવી રીતના ખબર પડે કે પહેલા આખી વસ્તુને જાણીને પ્રમાણ જ્ઞાન દ્વારા અનુભવપૂર્વક એનો નિર્ણય થાય એના પછી કે જો આ એનું જ્ઞાન છે, આ એનું દર્શન છે, આ એનું ચારિત્ર છે, એમ ભેદ પાડવો હોય તો ભલે પાડો, એ નયથી આ ત્રિકાળી છે, આ ક્ષણિક છે, એ ભલે ભેદ પાડો. પણ અનુભવ કેનો થાય છે? તો આખી અભેદ વસ્તુનો જ અનુભવ થાય છે. વસ્તુઓને જો અનંત ધર્મ હે, ઇસલિયે ઉનકે અવયવ અનંત તક હો સકતે હૈ, ઇસલિયે અવયવ કે જ્ઞાન રૂપ નય ભી અનંત હોતે હૈ. આપણે પહેલા વાત કરીએ કે એક પ્રમાણની અંદર અનંત નય હોઈ શકે છે. જો હજી આ નયનું સ્વરૂપ અને બધું વધારે ડિટેલ છે આપણે અહીંયા હમણાં સ્ટોપ કરીએ. આ જે છઠ્ઠું સૂત્ર છે જો એમાં મને તમને થોડીક હાઈલાઇટ આપશે કે છઠ્ઠા સૂત્રનું આખું સ્ટ્રક્ચર કેવી રીતના છે, કેમ કે આ થોડું લાંબુ સૂત્ર છે. વાત તેની ચાલે છે કે સમ્યક દર્શન અને તત્વને જાણવાનો ઉપાય. આપણે શું કીધું કે મોક્ષ માર્ગ આ છે, સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગ. કેવી રીતના પ્રગટ થાય? તો પહેલા સમ્યક દર્શન સાત તત્વ આદિના નિર્ણયથી પ્રગટ થાય. હવે એને જાણવાનો ઉપાય કહે છે. તો જાણવું કેવી રીતના? તેમાં કીધું પ્રમાણ અને નય. અને એ તો એ રીતના બેસે છે. આ પ્રમાણ અને નય નું ઓલી શું કનેક્શન? તો જો કનેક્શન કેવી રીતના છે કે દરેક પદાર્થ અનંત ધર્મ વાળા છે. એ અનંત ધર્મ વાળા પદાર્થને જાણનારું પૂરું જ્ઞાન તેને પ્રમાણ માન છે, અને એના એક એંગલ ને જાણનારું જ્ઞાન તે નય જ્ઞાન છે. હવે પદાર્થને ન જાણ્યો, અનંત ધર્મને ન જાણ્યો અને એકને ખાલી મુખ્ય કરી નાખે તો એને એકાંત કહેવાય છે, વિદ્યા એકાંત કહેવાય. અને આખા પદાર્થને જાણીને એક વસ્તુને મુખ્ય કરે તો એને સમ્યક એકાંત કહેવાય છે. આવા જ્ઞાનને અનેકાંત જ્ઞાન કહેવાય છે. આટલી વાત થઈ. હવે એના પછી શું આવશે વાત? કે આ પ્રમાણ જ્ઞાનના પ્રકાર આવશે. આમાં તો પરોક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન એ બધું આવશે બરાબર. પછી નયના થોડા પ્રકાર આવશે, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક આદિ. હવે એ બધાને સમ્યક દર્શન આદિ પર અપ્લાય કરશે કે આપણે શું જાણ્યું અત્યાર સુધી? અનેકાંત એકાંત, નય પ્રમાણ, અને આપણે જાણ્યું કે આના ભેદ પ્રભેદ, સોરી, હા, નયના ભેદ પ્રભેદ, નય અને પ્રમાણ. હવે એને સમ્યક દર્શન આદિ પર અપ્લાય કરશે કે આ સાત તત્વ એમાં સમ્યક નય કયો છે, એટલે એને કેવી રીતના સમજવું, પ્રમાણ જ્ઞાન શું છે, આદિ બધું એમાં છેવટે અપ્લાય કરશે. અને એને નિશ્ચય વ્યવહાર સુધી લઈ આવશે. નિશ્ચય વ્યવહાર પણ નહીં કીધા ને, એટલે આ બધું આખું આવી રીતના એને સમપ કરશે. એટલે છઠ્ઠા સૂત્રમાં આપણને કદાચ થોડો ટાઈમ જશે, પણ ઇવેન્ચ્યુઅલી એને આવી રીતના આખું હોલિસ્ટિક તમે સમજવાની ટ્રાય કરશો. ચાલો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી, તોની જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે. જાવાણી કે જ્ઞાન તે તુજે લોકાલો, તો વાણી મસ્તક નમો સદા દે તુમ. બોલો જીનવાણી માતનો જય હો.